ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತೈ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. પ્રભુના લાડીલા ભક્તો કાળના માથા ઉપર, મૃત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાં જાય છે. ભાગવતના ચોથા સ્કંદમાં 12મા અધ્યાયના 30મા શ્લોકમાં સ્પષ્ટ કહેલું છે કે ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર પગ રાખીને વિમાન ઉપર ચઢ્યા. મૃત્યુર્મૂર્ધિન પદમ દત્વા આરુરો આદ્ભુતમ ગૃહમ. ભગવાનના ભક્તોને મૃત્યુનો ડર રહેતો નથી, મનુષ્ય નિર્ભય થતો નથી, કારણ કે તે ઈશ્વરનો થતો નથી. જેશ્વરને શરણે ગયો તે નિશ્ચિંત બને છે, નિર્ભય બને છે. સુતીક્ષણ ઋષિ માનસમાં કહે છે, મારું અભિમાન રોજ ને રોજ વધે. કયું અભિમાન? હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. તે અસ અભિમાન જાય જનીર ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. ભગવાનનો આશ્રય કરે છે તે નિર્ભય બને છે. તેને કાળનો ડર પણ રહેતો નથી. કાળ એ તો પરમાત્માનો દૂત છે. કાળના પણ કાળ પરમાત્માને શરણે ગયા તો કાળ પણ શું કરી શકે? ધ્રુવજી અર્થાર્થી ભક્ત છે. ધ્રુવજી શરણે ગયા, ભગવાને તેમને દર્શન આપ્યા, રાજ્ય આપ્યું અને અંતે વૈકુંઠ લોક પામ્યા. આ છે અનન્ય શરણાગતિનું ફળ. ધ્રુવજીનું દ્રષ્ટાંત બતાવે છે કે દ્રઢ નિશ્ચયથી ગમે તેટલું મહાન મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે, પણ તે નિશ્ચય કેવો હોવો જોઈએ? દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી વા, હું મારા દેહને પાડીશ અથવા કાર્યને સાધીશ. આ દ્રષ્ટાંત વધુમાં એ પણ બતાવે છે કે બાલ્યાવસ્થાથી જ જે ભગવાનને ભજે છે તેને ભગવાન મળે, વૃદ્ધાવસ્થામાં ભગવાનને ભજે તેનો આવતો જન્મ સુધરે, પરંતુ આ જન્મમાં જ ભગવાનને મેળવવા હોય તો બાલ્યાવસ્થાથી જ ભગવાનને ભજવા જોઈએ. બાલ્યાવસ્થામાં જે સારા સંસ્કાર પડે તે કદી જતા નથી. સુનીતિની જેમ તમારા બાળકોમાં ધર્મના સંસ્કારો નાનપણથી જ સિંચો. ધ્રુવચરિત્રની સમાપ્તિમાં મૈત્રજી વર્ણન કરે છે, નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા ત્યાં પ્રચેતાઓનું મિલન થયું છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, આ પ્રચેતાઓ કોણ હતા, કોના પુત્ર હતા? આ કથા વિસ્તારથી કહો. મૈત્રજી વિદુરજીને અને સુખદેવ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવે છે. ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે. ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયો. અંગને ત્યાં વૈન થયો છે. અંગ સદાચારી અને વૈન દુરાચારી થયો છે. વૈનના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ. વૈનના રાજ્યમાં અધર્મ વધ્યો. બ્રાહ્મણોએ વૈનને શ્રાપ આપીને તેને નાશ કર્યો. રાજા વગર પ્રજા દુઃખી થઈ. વૈનના શરીરનું મંથન કરવામાં આવ્યું. પ્રથમ એક કાળો પુરુષ પ્રગટ થયો. નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનું મંથન કરી પ્રથમ પાપ બધું બહાર કાઢ્યું. ડૂટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી, લૂંટીથી ઉપરનો ભાગ ઉત્તમ ગણાય છે. લૂંટીથી નીચેના ભાગનું સુખ લેવા જેવું નથી. મનુષ્યનો ઉપરનો ભાગ પવિત્ર છે, તે પછી ઉપરના પવિત્ર ભાગનું બાહુનું મંથન વેદમંત્રો દ્વારા કરવામાં આવ્યું, તેથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. આ લોકોએ હાથનું મંથન કર્યું એટલે અર્ચન ભક્તિરૂપ પૃથુ મહારાજ પ્રગટ થયા. જો હૃદયનું મંથન કર્યું હોત તો સાક્ષાત નારાયણ પ્રગટ થવાના હતા. પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે, તેથી તેની રાણીનું નામ અર્ચી છે. અર્ચન ભક્તિમાં પૃથુ શ્રેષ્ઠ છે. તેઓ નિત્ય મહાભિષેક કરે. પૃથુ મહારાજના રાજ્યમાં પ્રજા સુખી થઈ છે. પૃથુ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. આ યજ્ઞમાં ઘોડો છૂટો મૂકવામાં આવે છે. ઘોડો કોઈ ઠેકાણે ન બંધાય તો તેનું બલિદાન અશ્વમેઘ યજ્ઞમાં કરવામાં આવે છે. અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે અને તે કોઈ વિષયમાં ન બંધાય તો આત્મ સ્વરૂપમાં લીન થાય. વાસના કોઈ વિષયમાં ન બંધાય તો વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે. આ યુદ્ધમાં ઇન્દ્રે વિઘ્ન કર્યું, તે ઘોડાને લઈ ગયો. તે યજ્ઞમાં અત્રિ મહારાજ બેઠા હતા. પૃથુનો પુત્ર ઘોડો લઈ આવે છે. ભગવાન ત્યાં પ્રગટ થાય છે. પૃથુ સ્તુતિ કરે છે, મને મોક્ષની પણ ઈચ્છા નથી, ત્યાં તમારી કીર્તિ કથા સાંભળવાનું સુખ મળતું નથી. મારી તો એક જ પ્રાર્થના છે, કથા શ્રવણ કરવા મને 10,000 કાન મળે કે જેથી તમારી લીલા ગુણોની કથા સાંભળતો જ રહું. પૃથુએ માંગ્યું, એક ચરણની સેવા લક્ષ્મી કરે, બીજા ચરણની સેવા હું કરું. પૃથુરાજાએ ધર્મથી પ્રજાનું પાલન કરી પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કરેલું. પૃથુ મહારાજ પ્રજાને વારંવાર ધર્મનું શિક્ષણ આપે છે, મારી પ્રજા ધર્મની મર્યાદાઓનું પાલન કરે. પૃથુ મહારાજ ગાય તથા બ્રાહ્મણોનું પાલન કરતા હતા. ગાય ઘાસ ખાય છે અને આપે છે દૂધ. બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરી સર્વને જ્ઞાનદાન કરે છે. અને બ્રાહ્મણ સંતોષ પામે એટલે પ્રજાને શક્તિ અને જ્ઞાન મળે, તેથી પ્રજા સુખી થાય. આજકાલના રાજ્ય કરનારાઓ આનો વિચાર કરે તો પ્રજા સુખી થાય. જ્યારે સંપત્તિ કરતાં પણ સારા સંસ્કાર તથા ધર્મની અનિવાર્યતા લાગશે અને તે વધશે ત્યારે દેશ સુખી થશે. જય શ્રી કૃષ્ણ.